மகாதேவியாக்குக்ஷிரத்னம் சப்தஜீதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோச்சனதாயகம் பிரபு தத்வலோச்சனதாயகம்.
தியாசி பவானியா பாத்ரவாபத் அமாஸ் சுக்கரவார் 1947. பரம் பூஜ்ய ஸ்ரீ சௌபாகிய அத்ர ஹரி இச்சா அனுசார பிரவர்த்தி சே பகவத் முக்தி அப்பாமா கிருபண் நதி பண் பக்தி அப்பாமா கிருபண் சே எம் லாகே சே எவோ பகவத்னே லோப் ஷா மாட்டே ஹசே ராயச்சந்தனா பிரணாம். સૌભાગભાઈ ઉપરનો જ આ પત્ર છે, 282નો આપણે પત્ર વાંચ્યો હતો, એના બીજે જ દિવસે લખાયેલો આ પત્ર છે, એટલે કન્ટિન્યુએશનમાં જ ગણાય. કૃપાળુદેવે સૌભાગભાઈને 282ના પત્રમાં જણાવ્યું હતું કે મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે, અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતા હજુ ક્યાંથી આવડે. એકવાર આત્મદર્શન થયા પછી એમાં જ અખંડપણે લીનતા રહે, ઉપયોગ બીજે ક્યાંય ન જાય. અખંડ શબ્દ, હરિરસ અખંડપણે ગાયો નહોતો. પરમ કૃપાળુ દેવે આ અખંડને સમજાવતા આત્મ સ્વરૂપની અંદરની જે રમણતા જીવની થાય, જે લીનતા થાય, એમાં કોઈ પણ પ્રકારની બાધા ન આવે, અંતરાય ન આવે, ઉપયોગ એક સમય પણ ચૂકીને પરમાં ન જાય, એને અખંડ કહીએ, જેમાં કોઈ પણ પ્રકારનો ખંડ ન પડે. એને આત્મસિદ્ધિની અંદર પ્રભુએ કેવળ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું છે.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.
જ્યારે સ્વરૂપની રમણતા અખંડપણે વહેતી હોય છે, અને આ કૃપાળુદેવે સૌભાગભાઈને પરાભક્તિનું સ્વરૂપ સમજાવ્યું છે કે આત્મા જ્યારે પરમાત્મા આત્માનું અને પરમાત્માનું એકરૂપ થવું એ પરમ ભક્તિનું સ્વરૂપ છે, પરાભક્તિનું સ્વરૂપ છે. આ પરાભક્તિ ટોચની, જેને આપણે કહીએ ઉત્કૃષ્ટ ચરમ સીમાએ પહોંચેલી, આ બહિરાત્મા જીવ અંતરાત્મા થાય, અંતરાત્મા થઈને પરમાત્માના સ્વરૂપની ઉપાસના કરે, અને એ ઉપાસના એટલે હદ સુધી ઉત્કૃષ્ટપણાને પામે કે જેમાં એ આત્માનું એકરૂપ થઈ જાય, પોતાનું આત્માનું અને પરમાત્માનું એકરૂપપણું થવું, આ ભક્તિનું સ્વરૂપ છે. કૃપાળુદેવ અહીંયા કહે છે કે ઓહો, આવી ભક્તિ અમને હજુ આવતી નથી. ઉદય વ્યવહાર એવો આકરો છે કે આમાં ખંડપણું ઉત્પન્ન થાય, ક્યાંક અવકાશ ઉત્પન્ન થાય, ક્યાંક ઉપયોગની ધારા વિચલિત થાય. એટલે કહ્યું કે અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતા હજુ ક્યાંથી આવડે. આ અનુભવાય છે એ પણ સ્થિતિ પ્રાપ્ત કરી છે. 680ના પત્રની અંદર છે કે હવે અમે કૃતકૃત્ય થયા છીએ. એટલે કે હે પરમાત્મા, તું હવે તુષ્ટમાન થઈને બીજું શું આપીશ? મોક્ષની પણ જેને સ્પૃહા રહી નથી, કારણ કે આત્મ સ્વરૂપમાં લીનતા થઈ. આવી અદ્ભુત દશા આવા પરમ સાધક પુરુષોના જીવનની અંદર આવા જુદા જુદા પ્રકારની અવસ્થાઓના દર્શન આપણને જુદા જુદા પત્રો જુદી જુદી વયા અવસ્થાએ આપણને થાય છે. અહીંયા કહે છે, ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, કદાચ મોક્ષ તો આપી દેશે. પણ અદ્ભુત વાત મૂકી છે કે ભક્તિ આપવામાં કૃપણ છે. મોક્ષ તો થયો, મોક્ષ થયો એટલે શરીર ગયું. હવે જ્ઞાનીઓ એક એવી અવસ્થા ઉપર પહોંચે છે કે એમને આ શરીર છે કે નથી એની સાથે કંઈ બાધારૂપ છે જ નહીં, શરીર ભલે ને રહ્યું. પણ જો ભક્તિ મળતી હોય, પરમાત્મા સાથે એકરૂપ થવાતું હોય, તો એમને તો એ મુક્તિ કરતા પણ ભક્તિ વિશેષ વાલી છે. અદ્ભુત રહસ્ય છે આ સાધનાના. નરસિંહે પણ એ ગાયું છે કે ભક્તિ આપવા, તું અમને મુક્તિ આપવાની બદલે હે નાથ તારી ભક્તિ આપજે. કૃપાળુદેવે પણ જુદા જુદા પત્રોની અંદર એ કહ્યું છે કે આ આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય તો એ પ્રતિપાદન તું તારી પાસે રાખ, અમારે નથી જોઈતું, તું અમને ભક્તિ આપ, અમે તો તારા ચરણમાં જ રહે. હે પુરાણ પુરુષ, એને પણ એક પ્રકારના પત્રમાં લખ્યું છે, હે પુરાણ પુરુષ. અદ્ભુત છે, જીવને દેહ અવસ્થામાં પણ દેહાતીત પણ રહેવાની જે અવસ્થા છે એ પરમ ઉત્કૃષ્ટ અવસ્થા હશે, કેમ કે જ્ઞાનીઓ એનું મહાત્મ્ય કોઈ ઓર ગાયું છે. અને ક્યારેક એને મુક્તિને ગૌણ કરી નાખી છે, મોક્ષને ગૌણ કરી નાખ્યું છે કે નથી જોઈતો અમને. બુદ્ધિ તો હવે મોક્ષની સ્પૃહાવાળી પણ નથી, લખે છે, અમારી બુદ્ધિ હવે એવી થઈ છે કે મોક્ષની સ્પૃહા પણ રહી નથી. ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, કદાચ મુક્તિ તો આપી દેશે પણ એની સાથે એકરૂપ ન થવા દઈએ કદાચ. એટલે કે છે ભક્તિ આપવામાં કૃપણ છે, અને ભક્તને શું વાલું છે? મુક્તિ કરતા પણ ભક્તિ વાલી છે. આ ભક્તિનું એટલું ઉત્કૃષ્ટ સ્વરૂપ એમણે કહ્યું છે કૃપાળુદેવે. તો અનેક પ્રકારના યોગ છે, જ્ઞાન યોગ છે, કર્મયોગ છે, હઠ યોગ છે, જપ યોગ છે, તપ યોગ છે, પ્રાણાયામ છે, જ્ઞાન રાજયોગ છે. આ અનેક પ્રકારના સાધનાના ઉપાસનાના વિવિધ પ્રકારના અનેકાંતિક માર્ગ છે. અને એની અંદર કૃપાળુદેવે કહ્યું કે ઘણા ઘણા વિચારથી મનન કરતા અમારો એવો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી પદાર્થ છે. કારણ કે ભક્તિમાં જ મુક્તિ છે. જો આ પરાભક્તિનું સ્વરૂપ પ્રાપ્ત થાય તો તે મુક્તિ એને મળી જ ગઈ છે. એ તો મુક્તિનો આનંદ અખંડપણે હવે હરિરસ ગાઈ રહ્યા છે. જો ભક્તિ પ્રાપ્ત થાય તો એ ભક્તિનો અખંડપણે હરિરસનો આનંદમાં એ માલી રહ્યા છે. એટલે કે અમે તો બસ આ મોક્ષ સુખ આથી બીજું શું હશે, અને એ અમે પ્રત્યક્ષ જગતની સામે કહીએ કે અમે આવો અપાર અનંત એવો આનંદ. એ લખે છે ને કે અમે અમૃત સાગરનું અવલોકન કરવું છે. 170માં જ્યારે કહ્યું કે જ્ઞાન થયું છે, 15 અંશે પહોંચી જવાયું છે, આ એટલા માટે અમારે જોઈએ છીએ નિવૃત્તિ અને અસંગતા, કે જેથી કરીને એ અવલોકન કરવામાં કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન ન થાય, અમારે અખંડપણે અમૃત સાગરનું અવલોકન કરવું છે. આવો ભક્તિનો મહિમા જ્ઞાની ગાય છે. એ પરમ સ્વરૂપ સાથેની એકરૂપતા, અને તે સમયે દેહ હોય કે ન હોય એ વાત ગૌણ થઈ જાય છે, મોક્ષને ગૌણ કરી નાખે છે. અને કહે છે કે ભગવત કદાચ મુક્તિ આપી દેશે પણ ભક્તિ આપવામાં કૃપણ છે. આપણે તો જાણીએ છીએ જૈન દર્શનમાં ભગવત કહેતા કોઈ બીજો ઈશ્વર નથી, પણ આ એક સ્થિતિ કીધી છે કર્મની, પ્રારબ્ધની, કે હરી આવી દશા અમને એ પ્રાપ્ત થવી બહુ કઠિન થાય છે. રાયચંદના પ્રણામ. સૌભાગભાઈ સાથેના એમના જે સંબંધો છે એક ભક્ત તરીકેના સંબંધો છે. આંખ 284, વવાણિયા, આસો સુદ છઠ, ગુરુવાર 1947. આ 284ના આંકમાં કોના ઉપરનો આ પત્ર છે એનો સંદર્ભ અહીંયા ઉપલબ્ધ થતો નથી. 4 વાક્ય મૂક્યા છે. કોના ઉપર પત્ર છે એટલે ત્યાં કંઈ એ ઉપર સંબોધન નથી અને નીચે પોતાની સહી પણ નથી. પહેલું વાક્ય, પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. બીજું વાક્ય, પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. ત્રીજું વાક્ય, સંમતિ તર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે જેટલા વચન માર્ગ છે તેટલા નૈવાદ છે, અને જેટલા નૈવાદ છે તેટલા જ પર સમય છે. ચોથું વાક્ય, અક્ષય ભગત કવિએ કહ્યું છે કે કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ ને તું છો નાથ, એમ કહી અખે ઝટક્યા હાથ. ઘણી જગ્યાએ પ્રશ્નો આવે છે. દ્રવ્યાનુયોગના કૃપાળુ દેવના વચનો, દ્રવ્યાનુયોગની વાત શ્રીમદ રાજચંદ્રની અંદર છે કે નહીં? ભક્તિયોગના પ્રાધાન્યની વાત મૂક્યા પછી ઘણીવાર ઘણા ઘણા આ પ્રકારના જે નિશ્ચય નહીંના આગ્રહી હોય એને એમ થતું હોય કે શ્રીમદ રાજચંદ્રના બોધમાં દ્રવ્યાનુયોગ કંઈ બહુ ગૌણતા છે, અને અમે તો દ્રવ્યાનુયોગ જાણીએ એટલે આધ્યાત્મની શ્રેષ્ઠ અમે જાણીએ. આવી બધી એક ઘણી ઘણી ગ્રંથિ, ઘણી માન્યતા, ઘણો આગ્રહ ચાલ્યા કરે છે. એક હમણાં શતાબ્દી નિમિત્તે એવી એક નિબંધ સ્પર્ધાઓ પણ યોજાણી છે કે શ્રીમદ રાજચંદ્રજીના બોધની અંદર દ્રવ્યાનુયોગના વચનો છે એ તમે સંશોધન કરીને મૂકો. આ તો આખો પત્ર, જો કે સ્થાન સ્થાન ઉપર દ્રવ્યાનુયોગ અને ચરણકર્ણાનુયોગ અથવા તો ચારે ચાર અનુયોગ જૈન દર્શનના કૃપાળુ દેવો તો એવા સંકલિત રૂપમાં અને એવા સમન્વય રૂપની અંદર મૂક્યા છે. કારણ કે જ્ઞાનીની વાણી કોઈ નય દુભાતો નથી અને બધા નયથી પર છે, નયાતીત છે. નયને શોધવા વાળો જ્ઞાનીની વાણીની અંદર અંધારામાં ડૂબકા મારશે, બાકી કાંઈ એના હાથમાં આવશે નહીં. હી વિલ બી ગ્રોપિંગ ઇન ડાર્ક. એક પત્રમાં તો એટલા માટે કૃપાળુદેવે કહ્યું છે કે દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કેવું છે. અનેક પ્રકારના પડવાના સ્થાનકો વિશેષપણે જ્યાં રહ્યા છે, તત્વ હાથમાં નહીં આવે. જો શુષ્ક તત્વની વાતના રવાડે ચડી ગયા તો તત્વ છૂટી જશે. માટે સમદ્રષ્ટિથી પરમાર્થ માર્ગની અંદર જવું જોઈએ. જોકે આની અંદર તો અદ્ભુત વાત મૂકી છે. આ કોઈ કોણે પ્રશ્ન પૂછ્યો હશે, કેના ઉપર જવાબ આવ્યા હશે ખબર નથી, પણ પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. વાત તો ઘણી અદ્ભુત, સીધે સીધું વાક્ય સમજાય પણ નહીં. પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. સમય એટલે આત્મા, સમય એટલે આત્મા, અને પર એટલે બીજા, એમ આપણે સમજીએ. પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. આ વાક્યનું અર્થઘટન કેવી રીતે કરવું? જૈન દર્શનમાં આ આત્માનું એક દ્વિવિધપણું બતાવ્યું છે. આત્મા સકર્મ છે, અકર્મ છે, સકલંક અકલંક. આ આત્મા પૂર્ણ સ્વભાવી અને વિભાવી, આ એનું દ્વિવિધપણું છે. આ દ્વિવિધપણું જે આત્માનું છે, એ જે અવસ્થા છે, એ અવસ્થાની સાથે અહીંયા પર સમય અને સ્વસમય. સમય એટલે આત્મા, અને સ્વ સમય એટલે સ્વમાં સ્થિત થયેલો આત્મા, પર સમય એટલે પરમાં સ્થિત થયેલો આત્મા. પણ અહીંયા આત્મા છે, કઈ બીજાનો આત્માની વાત નથી, સ્વયંના આત્માની વાત છે. પણ શબ્દના અર્થ જે છે એ પરમાર્થની ભાષાના અર્થ આપણે સમજવા જોઈએ. અને એ સમજવા માટે જ્યાં આ પ્રકારના અર્થ બતાવ્યો હોય એ શાસ્ત્રોનો આપણે આધાર લઈએ તો સમયસારની ગાથા બેની અંદર ભગવાન કુંદકુંદાચાર્યજીએ આ સ્વ સમય અને પર સમયને એક ગાથાની અંદર સમજાવ્યું છે.
જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમય નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પૂદગલ ના પ્રદેશે પર સમય જીવ જાણવો.
ભગવાન આચાર્ય ભગવંત પ્રારંભ કરે છે સમયસરનો, કેવડીને નમસ્કાર કરીને. એ કેવડી કથિત આ જે શુદ્ધ આત્મા, શુદ્ધ ચેતન, સમયસાર, પરિપૂર્ણ શુદ્ધ ચેતન, એના સ્વરૂપનું વર્ણન અમે કહીએ છીએ. એ વર્ણન કહેતા કે છે કે પેલા સ્વ સમયને પર સમયની ઓળખાણ કરીએ. જે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ તેને નિશ્ચયથી સ્વ સમય જાણ. જે સ્થિત છે, જે જીવ શેમાં સ્થિત છે? દર્શન જ્ઞાન અને ચારિત્રમાં સ્થિત છે તે સ્વ સમય જીવ છે. એ જીવની અવસ્થા કેવી છે? સ્વ સમયની છે. તેને નિશ્ચયથી સ્વ સમય જાણ. અને જે જીવ ઉદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પર સમય જાણ. ઉદ્ગલ કર્મ પ્રદેશો, ઉદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલો છે જે જીવ તેને તું પર સમય જાણ. સુંદર મજાનું એનું અર્થભાવન કર્યું છે આચાર્ય અમૃતચંદ્ર સાગરજીના સંસ્કૃત ટીકા ઉપરથી ગુજરાતી ભાષાંતરમાં. ભેદ જ્ઞાન જ્યોતિના ઉદયથી જીવ અને અજીવ આ બે વચ્ચેનો તફાવત જાણતો જીવ થાય, આ ભેદ જ્ઞાનનું મુખ્ય લક્ષણ. ભેદ જ્ઞાનનું મુખ્ય સ્વરૂપ આ જગતમાં દ્રવ્ય તો છ, પણ જીવને મતલબ કેટલો? તો કે અજીવ અને જીવ બેને છૂટા પાડી દેવાના. એને જીવ દ્રવ્ય સાથે એની જાત જ જુદી છે જીવ દ્રવ્યની. અજીવ દ્રવ્ય તો પછી કઈ જુદા જ થઈ ગયા એકવાર, એટલે અજીવ દ્રવ્ય અરસપરસ જે હશે તે. પણ જીવને બાધારૂપ કરનાર એ અજીવ દ્રવ્યમાં પુદ્ગલ દ્રવ્ય છે જે જીવ સાથે જોડાયેલું છે. અજીવમાં બાકી ધર્માસ્તિ કહે છે, અધર્માસ્તિ કહે છે, આકાશ છે, કાળ છે. પણ જીવને કેની સાથે બંધન? સેનાથી છે મુક્તિ? સેનાથી કરવી છે? આ જીવને બાંધનાર કોણ છે? સાથી બંધાયો છે? કેમ છૂટે? છૂટવાનો કોઈ ઉપાય ખરો? તો જેને કૃપાળુ દેવે પત્રાંક 64માં પ્રખર વેદાંતી મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને લખ્યું હતું કે જ્યાં આત્મા સાથી બંધાયો છે, કેમ બંધાયો છે અને કેવા પ્રકારે બંધાયો છે, આવું જ્ઞાન જેને નથી એને આત્માની મુક્તિ કેમ થાય, સાથી થાય અને કેવા પ્રકારે થાય તે જ્ઞાન હોવું સંભવિત નથી. જેને બંધનું જ્ઞાન નથી એને મુક્તિનું જ્ઞાન હોવું સંભવિત નથી, નોટ પોસિબલ એટ ઓલ. એ જે કંઈ બોલે છે વાણી વિલાસ છે, એને બંધ ખબર નથી તો મુક્તિની શું ખબર પડે? બંધ મોક્ષ કલ્પના તો બધી ક્યાંય બંધાતું જ નથી ને કોઈ કોઈને બાંધતું નથી ને આવી બધી વાત કરે. જે પર સમયને જાણતો નથી એને સ્વ સમય જાણ્યો છે એમ કહી શકાય નહીં. શાંતિથી ખૂબ વિચારપૂર્વક મૂળભૂત પાયાની વાત જબરજસ્ત જૈન ધર્મના આચાર્યોએ વાત મૂકી છે. પરમ કૃપાળુ દેવ ભગવાન કુંદકુંદાચાર્ય, આનંદગંજી મહારાજ, આવા સમર્થ પુરુષો આ કાળની અંદર કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ એવા થયા છે. કારણ કે સત્યનો માર્ગ શાશ્વત છે. જુદી જુદી રીતે આ બધા જ્ઞાનીઓએ આ વસ્તુનું સ્વરૂપ કહ્યું છે. પર સમયને ઓળખવો પડશે. આ આત્મા બંધાયો છે કોઈ પણ પ્રકારના કારણથી, તેને બંધ દશા વર્તે છે તે વાતનો કોઈ કાળે પણ સંદેહ નહીં થાય. હાથ નોંધ બે, તો કેવળ જીવની વાત એકાંગી કર્યા કરીએ, એકાંતની કર્યા કરીએ, વસ્તુ સ્વરૂપ પ્રાપ્ત નહીં થાય. પર સમયને ઓળખવો પડશે, અને એને ઓળખવા માટે થઈને પેલા આ જીવ પદાર્થ અને અજીવ પદાર્થ આ જગતની અંદર બે છે, અને આ બેનું ભેગાપણું એ બંધની અવસ્થા છે. આ ભેદ જ્ઞાન પેલા થવું જોઈએ. આ ભેદ જ્ઞાનમાં કહે છે, ભેદ જ્ઞાન જ્યોતિના ઉદયથી સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો તે સ્વ સમય છે. તો ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થાય, અને એ ઉદયના કારણે બાકીના બધા દ્રવ્યો પર છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પ્રતીતિ આત્મદ્રવ્યની આ જીવને કેવી થવી જોઈએ એ મૂળ માર્ગમાં પરમ કૃપાળુ દેવે આ વાતને સરસ મૂકી છે.
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે.
શું પ્રતીતિ થાય? આ દેહ ને આત્મા જુદા છે એમ સદગુરુનો બોધ મળ્યો, પ્રતીતિ શું થઈ? આ પ્રતીતિ આ વર્તે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, સર્વ પરદ્રવ્યથી છૂટીને મારું સ્વરૂપ બધાથી જુદું છે. હું એક છું, અખંડ છું, અભેદ છું, અવિનાશી છું. જ્ઞાન દર્શન એ જ મારું સ્વરૂપ છે, બાકીના બધા જ ભાવો મુજથી બાહ્ય છે, મારાથી જુદા છે. સંયોગે કરીને કદાચ હશે, સ્વભાવથી તે ભાવ તે હું નથી. આ પ્રતીતિ, આવી પ્રતીતિ સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે. તે ત્રણેય અભેદ પરિણામથી છે. જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ તમને કહ્યા દર્શન જ્ઞાન અને ચારિત્ર જુદા જુદા કીધા કહેવા માટે, ઉપચાર નહીંથી કીધા. વસ્તુનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાનીઓ એક એકના ભાંગા અને ભેદથી સમજાવે છે, પણ વસ્તુનું સ્વરૂપ અભેદ અને અખંડ છે. એટલે કહે છે કે આ ત્રણેય અભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનો રે. આ ત્રણેય જ્યારે અભેદ સ્વરૂપે દર્શન જ્ઞાન અને ચારિત્રમાં સ્થિત એકત્વપૂર્વક જાણતો અને સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો તે સ્વ સમય છે. આ સ્વ સમય આ છે, આ શુદ્ધ ચેતના, આ શુદ્ધ સમયસાર આ છે. અને અવિદ્યા અને મોહના ઉદયથી જેમ ભેદ જ્ઞાનની જ્યોતિનો ઉદય થાય, એમ અવિદ્યા અને મોહનો ઉદય તો જીવને અનાદિકાળથી છે જ. એ ઉદયને કંઈ ઉત્પન્ન કરવો પડતો નથી, એને તો ટાળવો પડે છે. અને ભેદ જ્ઞાન જ્યોતિના ઉદયને ઉત્પન્ન કરવો પડે છે, એ પુરુષાર્થ. આને ટાળવાનો પુરુષાર્થ અને પેલાને પામવાનો પુરુષાર્થ. ભેદ જ્ઞાન પામવાનું છે અને મોહ અને અજ્ઞાન ટાળવાના છે. અવિદ્યા અને મોહના ઉદયથી આત્મતત્વ છૂટી, જે મોડો પરદ્રવ્યથી છૂટો, એમ આ આત્મતત્વથી છૂટી મોહ રાગ દ્વેષ આદિ ભાવો સાથે એકત્વપણે વર્તે છે. આ જીવ પેલો દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકત્વપણે વર્તે છે શુદ્ધ સમય. એમ આ આત્મા મોહ રાગ દ્વેષ આદિ ભાવો સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે પુદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી પરને એકત્વપૂર્વક જાણતો તથા પર રૂપે એકત્વપૂર્વક પરિણમતો તે પર સમય છે. આચાર્ય મહારાજ સમજાવે છે જીવનું આ દ્વિવિધપણું. આ રીતે જીવ નામના પદાર્થને સ્વ સમય અને પર સમય એવું દિવિવિધપણું પ્રગટ થાય છે.
સ્વસમયપણું પ્રગટ ક્યારે થાય? ભેદ જ્ઞાન જ્યોતિના ઉદયથી, સર્વ પરદ્રવ્યોના સંગથી છૂટીને દર્શન જ્ઞાન ચારિત્રમાં જ્યારે સ્થિત થાય અને એકત્વ રૂપે જ્યારે વર્તે, જાણતો અને પરિણમતો આત્માની, તે અવસ્થા એ સ્વસમયની અવસ્થા છે. અને અવિદ્યા અને મોહના ઉદયથી, આત્મતત્વથી છૂટે અને મોહ રાગ દ્વેષ આદિની અંદર સ્થિત થાય, અને સ્થિત થઈને પૂદગલ પદાર્થના કર્મના પ્રદેશોમાં એકત્વ રૂપે વર્તતો, એક રૂપે જાણતો અને પરિણમતો, તે પર સમયની અવસ્થા છે. એક જ જીવનું આ દ્વિવિધપણું આ જાણવું જોઈએ. પહેલું જે પર સમયપણું છે એ આ અનાદિકાળથી આ જીવને ઉપલબ્ધ થયેલું છે. આવશ્યકતા એ છે હવે એને કે પર સમયનું આ જે જીવને આ જે અવસ્થા ઊભી થઈ છે તે ટાળી અને સ્વસમયની અવસ્થામાં સ્થિત થવાનું છે. ઉપાસના સ્વસમયની કરવાની છે. પણ જ્ઞાની કહે છે કે પર સમય જાણ્યા વિના, સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. આ અદ્ભુત શૈલી પરમ કૃપાળુ દેવની, આ નયાતીત વચન, આ આપ્ત પુરુષના વચનો આવા હોય છે. એકાંતિક નહીં, આત્માની બંધ અવસ્થાને પણ જાણો. અનાદિકાળથી વોટ ઇઝ રોંગ વિથ મી, મારે આત્મવિકાસ કરવો છે. તું આત્મા તો છો જ, તું પરિપૂર્ણ જ છો, તું જ્ઞાન દર્શનનો પિંડ છો, તું સુખનું ધામ છો, અનંત જ્ઞાન અને અનંત સુખનો તું કંદ છો, હવે તારે શું કરવું છે? આવો વાણી વિલાસ કરવાથી આત્મા આત્મા નહીં આવે. મારી હાલની અવસ્થા શું છે? આવો હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં આ અનાદિનું પરિભ્રમણ કેમ? મુનિને એક વાક્ય લખ્યું છે, એક વાક્ય કૃપાળુ દેવે, એમાં તો ઝકઝોર થઈ જાય છે આત્મા. અનંત કાળ થયા, જીવનું પરિભ્રમણ થવા છતાં માર્ગ કેમ મળતો નથી? એનું કારણ શું અને તે શું કરવાથી મળે? આ દ્વિવિધપણું જાણવા માટે જ્ઞાનીઓ આવા શાસ્ત્રોની રચના કરે છે. મૂળભૂત વાત, બેઝિકલી. અને જ્યારે જીવ પર સમયમાં હોય છે એનું એક લક્ષણ સરસ મૂક્યું છે કે કર્મ પૂદગલના કર્મના, પૂદગલ કર્મના પ્રદેશમાં આ જીવ સ્થિત છે. આ જીવ ક્યાં છે? જ્ઞાન દર્શન ચારિત્ર એનો સ્વભાવ છે, પણ પર સમયની અવસ્થામાં શેમાં છે? તો પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત છે, કર્મના પ્રદેશો. અને એ કર્મના પ્રદેશો, એની અંદર સ્થિત થયેલો આત્મા, એટલે મોહ રાગ દ્વેષ આદિ જે ભાવો છે, આ ન દેખાતા છતાં છ પદના પત્રમાં કૃપાળુ દેવે એ કહ્યું છે, અનુપચરિત વ્યવહારથી જે અનુભવમાં આવવા યોગ્ય છે. આ બધા કષાય ભાવ છે, એ કષાય ભાવ મારો કષાય મને જ અનુભવમાં આવે. અને એ સમયે આ જીવ હજુ કષાય ભાવમાં છે તો પર સમય અવસ્થામાં છે, એ પૂદગલ કર્મના પ્રદેશમાં સ્થિત છે, અને તે રૂપે એકત્વ રૂપે વર્તે છે. એનાથી પોતાને રાગથી પોતાનું જ્ઞાન સ્વરૂપ જુદું ભાસતું નથી. આ સ્વસમયની પર સમયની અવસ્થા સમજવા માટે કેટલાય પત્રોમાં કૃપાળુ દેવે સૂક્ષ્મતાએ આ બોધ આપણને નિર્દેશ કર્યો છે, અદ્ભુત રીતે કર્યો છે. આ મૂળ માર્ગના પદની અંદર તો આખું પદ એના આધાર ઉપર મૂકી દીધું છે. સિદ્ધાંત શું છે, દ્રવ્યાનો યોગ શું છે, અને છતાંય એ કોઈ પણ પ્રકારના નયના આગ્રહમાં પડ્યા વિના જ્ઞાનીની વાણી તત્વ શું છે અને જીવને હિતકારી શું છે? મારે એ જ જાણવું છે કે મને હિતકારી શું છે. બસ આ જ્ઞાનીની વાણીનું અદ્ભુત લક્ષણ હોય છે કે જીવને હિતકારી શું છે. ભગવાન કુંદકુંદાચાર્યે આ પર સમયની સ્થિતિને ઉત્કૃષ્ટપણે એટલી બધી સરસ રીતે બતાવી છે, એટલે એમણે એ જ સમયસાર શાસ્ત્રની ગાથા 201 એમાં મૂક્યું છે.
અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે હને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને.
કેવી જ્ઞાનીઓની ભગવંતોની વાણી, કેટલી ઉત્કૃષ્ટ માત્રામાં છે. અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે અને આવો જબરજસ્ત જીવ, એના અનંત પ્રદેશો, અનંત ધર્મો, સાહેબ એમાં ક્યાંક એકાદો રાગનો કણિયો આવી જાય તો શું વાંધો છે તમને? 0.000001 એટલો રાગ હોય તો કઈ વાંધો છે? આટલી બધી શુદ્ધતા તો છે, 99.99. હવે તમે 0.01 માં શું લાગી પેલા છો? અમતા અમતા નથી હોતો. આ શબ્દ બહુ મહત્વનો છે. જે હને આ કોઈને માફ નથી, ગમે તેવો હોય ને તો. ગણધર ગૌતમને તો માફ હશે ને, ભગવાનના પટધર છે, સરસ્વતીના અવતાર જેવા છે, ચાર વેદ અને બધા જ શાસ્ત્રોના પારંગત પારગામી છે સુરતના, અને ભગવાન પાસે સંયમ લીધો છે. ના, કોઈ અપવાદ નથી, આમાં કોઈને માફી નથી. રાગનો જો અણુ માત્ર હોય તો પણ કેવળ જ્ઞાનમાં બાધારૂપ છે. બાહુબળી કહેશે, પણ મારું આટલું બધું તપ તો જુઓ, મારી આટલી સાધના તો જુઓ, મારા આટલા કષ્ટ તો જુઓ, 12 મહિના સુધી પ્રકૃતિની સામે આહાર પાણી લીધા વિના એક જ અવસ્થાની અંદર ઉભો છું, આંખના મટકા મારતા નથી, અને વેલી વીંટળાઈ ગઈ છે, પંખીઓએ માળા કર્યા છે, અને તોય તમે કહો છો કેવળ ન થાય? તો કે શું છે? તો કે માન કસાય કેટલો છે? અણુ અણુ માત્ર રાગ કસાયનો એક અંશ કણિયો. બાહુબળીની ઘોર તપશ્ચર્યા છતાં કેવળ જ્ઞાનને દૂર રાખે છે. આ તાકાત જુઓ. ભગવાન પ્રત્યેની સેજ પ્રીતિ ગૌતમને રાગ પૂર્વકની હોવાને કારણે એને કેવળ જ્ઞાનથી દૂર રાખે છે. અણુ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે જે હને, જે હોય તે. આ જૈન શાસન છે, આનો ન્યાય અટળ છે. એકને આમ અને બીજાને આમ આ જૈન દર્શનમાં નથી. તે સર્વ આગમધર ભલે, પાછો કેવો? સર્વ આગમધર, ભગવાને શબ્દ વાપર્યો છે. સર્વ આગમોનો ધારણ કરનાર ભલે હોય પણ જાણતો નહીં આત્મને, કારણ કે આત્માનું સ્વ સમય શું છે એ જાણતો નથી. કે આમાં રાગનો કણિયો પણ એલાઉડ નથી. કૃપા છે જ્ઞાનીઓની, અનંતી કૃપા છે આપણા ઉપર. ગમે તેવું કાળબળ હોય, કૃપાળુદેવ કહે છે, કાળબળ ગમે તેવું હોય તો આ જીવ આ કાળની અંદર પણ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે એટલું જ્ઞાન ઉપલબ્ધ છે. હવે આપણે નથી એની અંદર પડ્યા છીએ, અને છે એની કોઈ કાળજી નથી. શું નથી ને શું વયું ગયું? અરે, જે વયું ગયું ભલે ગયું. પરમ કૃપાળુદેવ કહે છે કે જે ઉપલબ્ધ છે એ આપણા પૂર્ણતા માટે પરિપૂર્ણ છે. આ જ ભગવાન કુંદકુંદાચાર્યજીએ આ જ વાતને નિયમસારની ગાથા 238 ની અંદર કેવી સરસ મૂકી છે. એ જ રીતે, એ જ વાત.
અણુ માત્ર પણ મૂર્છા તણો સદભાવ જો દેહાદિકે તો સર્વ આગમ ધર ભલે પણ નવલ હે સિદ્ધત્વને.
નિયમ સારો મૂકે છે. અણુ માત્ર મૂર્છા તણો શબ્દ મૂકે છે. મૂર્છા પૂદગલના કોઈ પણ પ્રકારના સ્વરૂપની અંદર આ જીવને જો મૂર્છા હોય, એવો સદભાવ દેહાદી કે આ દેહની અંદર જો સેજ રહી ગયો પૂદગલ, એમાં શરીરનો પણ ભાવ આવી ગયો, દેહની પણ મૂર્છા આવી ગઈ. એટલે પરમ કૃપાળુ દેવે આ વાતને મૂકી અપૂર્વ અવસરમાં,
દેહ જાય પણ માયા થાય ને રોમમાં, દેહે પણ કિંચિત મૂર્છાનવ જોય જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
આ બધી જ્ઞાનીઓની આ બધી વાતોનો સમન્વય સમજાય છે આપણને. અનંતા જ્ઞાનીઓના શબ્દો જુદા હોય, અંદર ભાવ એક હોય. ઓર્કેસ્ટ્રા જોઈ છે, જુદા જુદા સંગીતના વાદ્યો છે, એ બધા 150 વાદ્યો ભલે વાગે પણ એની અંદરનો સુર એક, તાર અલગ અલગ, ઝંકાર એક, શબ્દ અલગ અલગ, ભાવ એક. યશો વિજયજી મહારાજે સરસ કહ્યું ને પદ્યમાં,
ભાવ એક હૈ સબ જ્ઞાની કો, મૂર્ખ ભેદન પાવે અપનો સાહિબ જો પહેચાને, સોજસ લીલા પાવે અબ મેં સાચો સાહિબ પાયો.
યશવીજીજી મહારાજ કહે છે, આ મૂર્ખને ખબર નથી કે જ્ઞાનીઓના ગમે તે પ્રકારના શબ્દો જુદા હોય, ભાવ એક જ છે. આ પોતાના સ્વામીને ઓળખી શકતો નથી, કારણ કે હજી એને ઓળખાણ શબ્દનું છે અને સ્વામીનું ઓળખાણ તો ભાવથી છે. અહીંયા કહે છે કે ગમે તેવું હોય તો પણ આ સ્વસમય પર સમય જાણ્યા વિના જાણ્યા છે એમ કહી શકાય નહીં. આ સ્વસમય અને પર સમયની થોડી આપણે સમજણ જો ઉતારીએ તો દ્વિવિધપણું એક જ જીવનું છે. અને પર સમય શીખવાનો વિષય નથી, આવડે છે બધાને, કારણ કે અવિદ્યા અને મોહનો ઉદય છે, એનાથી આપણે ગ્રસ્ત થયેલા છીએ. એટલે કર્મ પૂદગલના પ્રદેશમાં સ્થિત જ છીએ. આપણી ગમે ત્યારે અવસ્થા પૂદગલ સાથેની મૂર્છાગત અવસ્થા જ છે. હજુ એ પૂદગલની મૂર્છામાંથી આપણે બહાર આવ્યા નથી. અને જ્ઞાનીઓનો ઉપદેશ આ જ છે કે પૂદગલની મૂર્છા છોડો, હજી તો આપણે બહારનો જ્યારે વિચાર કરીએ ને ત્યારે બહારનો જ વિચાર કરીએ છીએ, ક્યારે આ શરીર છે એ પણ મૂર્છાનું મારો વિષય છે એ હજુ આપણને ભાષ્યમાન થતું નથી, કે શરીર છે એ પરિગ્રહ છે, એ પૂદગલ છે અને પૂદગલના પ્રદેશમાં સ્થિત આત્મા છે. અને આત્મા છે ત્યારે પૂદગલને એક રૂપે જાણતો અને એકત્વગત અનુભવતો અને પરિણમતો એવો આત્મા છે. કૃપાળુદેવે આ વાતને ભેદ જ્ઞાનના કાવ્યની અંદર સરસ રીતે મૂકી છે.
દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે.
દેહની જીવ એક રૂપે અજ્ઞાનથી ભાસે છે અને એનું પરિણામ એ એકત્વ રૂપે કર્મ પૂદગલના પ્રદેશમાં સ્થિત છે કે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે.
દેહની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે, જડને ચૈતન્ય બને.
આ બધું જ એને જે દેહનો સ્વભાવ છે એ એને જીવમાં જણાય છે. પૂદગલ કર્મના પ્રદેશમાં આ જીવ સ્થિત છે, હું હવે કઈ રાખતો નથી, મારા તો બે જોડી કપડા જ છે, એક રૂમમાં જ રહું છું, બધું જ છોડી દીધું છે. અરે તને શરીરની માયા એટલી બધી લાગી છે કે આખા બ્રહ્માંડનું પરિગ્રહ તારી પાસે હોય એના કરતા શરીરનો પરિગ્રહ તને મારી નાખે છે, એનું શું કરું? પર પદાર્થમાં એનું પર પદાર્થ પૂદગલ કોઈ પણ સ્વરૂપમાં હોય એના પ્રત્યેની મૂર્છા જીવને બાધારૂપ છે. એ કઈ હીરા હોય તો બાધારૂપ, અને પોતાનું શરીર હોય તો સમાન છે. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. વાક્ય નંબર બે, પરદ્રવ્ય જગતની અંદર આ લોક છે, એ લોક કેવો છે? તો કે છ દ્રવ્યોથી ઠાસો ઠાસ જે ભરેલો છે એવો આ લોક છે. અને કૃપાળુદેવે દ્રવ્યની વ્યાખ્યા કરી છે. આ છ દ્રવ્યથી ભરેલો છે એ છે આ જીવ દ્રવ્ય છે. અજીવની અંદરના પાંચ દ્રવ્યો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ પૂદગલ અને કાળ, એ છ દ્રવ્યનો બનેલો લોક, એની અંદર સ્વદ્રવ્ય કયું? તો કે જીવ. એ જીવ જે નામનું દ્રવ્ય છે એ અનંતા છે, એ જીવો. અને પૂદગલો કેટલા છે? અનંતા અનંત છે. ત્રણ કાળમાં જે વસ્તુ જાત્યાંતર થાય નહીં તેને શ્રી જીન દ્રવ્ય કહે છે. હાથ નોંધ 1:56 કહે છે કૃપાળુદેવ કે ત્રણેય કાળમાં વસ્તુ વસ્તુ રૂપે જ રહીએ, જાત્યાંતર ન થાય, એની જાતિ બદલે નહીં, એને શ્રી જીન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં અને સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. દ્રવ્યને સમજવું છે. કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં અને સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. આ લોકની વ્યવસ્થા, આ દ્રવ્યનું યોગ એમણે હાથ નોંધ 1 આ 56 આંકમાં આ વાત મૂકી છે. પ્રત્યેક દ્રવ્ય સ્વપરિણામી છે, દ્રવ્યથી કાળથી ક્ષેત્રથી અને ભાવથી. એ બીજી રીતે પરિણમી શકે જ નહીં એવી વ્યવસ્થાનું સ્વરૂપ નથી. અને એ જ વાતને પૂજ્ય સ્વભાગભાઈ ઉપરના પત્રની અંદર 318 આવે છે કે આ સમયસારના નાટકની પંક્તિઓના આધાર ઉપર કે એક દ્રવ્ય બે પરિણામ આપે નહીં, બે પરિણામ એક દ્રવ્યના હોય નહીં, બે દ્રવ્ય ભેગા મળીને એક પરિણામ કરી શકે નહીં, વગેરે વગેરે. આપણે એ પત્રનું જ્યારે આવશે ત્યારે વિચારીશું. આટલી બધી સૂક્ષ્મ વ્યવસ્થા, આ વિતરાગ વિજ્ઞાનને સમજવાનું છે. આ જગતનું વિજ્ઞાન તો ઘણું આ પ્રકારનું છે, અને જગતના વિજ્ઞાનની અંદર તો જેટલા ભેદ એટલું મતિ મૂંઝાઈ જાય, કંઈ કામ ન કરે, અને કામ ન કરે એટલે આપણે એના પ્રભાવમાં દોરવાઈ જઈએ. ક્યારે વિચાર કરીએ છીએ કે જગતના જેટલા જેટલું જેટલું આપણે જાણીએ છીએ, ઘણીવાર આપણને એમ થાય ને કે વન મસ્ટ બી નોલેજેબલ, પણ આપણને ક્યારેય ખ્યાલ આવે છે કે જેટલું જેટલું જાણીએ છીએ તેટલા તેટલા પ્રમાણમાં આપણે આપણું સ્વત્વ ગુમાવીએ છીએ. મારી જાણકારી મને બાધારૂપ છે, અંતરાયરૂપ છે, મારા સ્વપણાને ધક્કો પહોંચાડે છે, કારણ કે મને મારા પોતાના સ્વપણાનો હજી સ્વત્વ પ્રાપ્ત થયું નથી. ત્યાં સુધી બહારની અંદરનો અહોભાવ અને આશ્ચર્યની અંદર આ જીવ પોતાના સ્વપણાનો અધિકાર ગુમાવે છે. કૃપાળુદેવે 108 પત્રમાં સરસ વાત લખી હતી, અંતરનું સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે, અને તે પ્રાપ્ત કરવા માટે બહારનું આશ્ચર્ય ભૂલ. જ્યાં સુધી જીવ આ પ્રકારની અવસ્થામાં હશે ત્યાં સુધી એ બહારના આશ્ચર્યની અંદર ગરકાવ થઈ જશે. આ પૂદગલનો પ્રભાવ છે, પૂદગલનો પ્રભાવ છે. અને આ કાળમાં રોજે રોજ જગતની અંદર એટલી બધી નવી નવી આશ્ચર્યકારક ઘટનાઓ બને છે. ક્યારેક કોકને એમ થાય કે આત્મા ફાત્માની વાત મૂકો ને, અત્યારે તો આ જુઓ તો ખરા, અહીંયા બેઠા બેઠા દુનિયાની અંદર આપણે અંતરિક્ષમાં વાત કરી શકીએ, આનું આમ થઈ શકે, આનું આમ મોકલી શકાય છે, આનું આમ કરે. રોજે રોજ કંઈક કંઈક પ્રકારની નવી નવી, આ ઇન્ટરનેટ તમે જાણો છો, આ વેબસાઇટ તમે જાણો છો, આ ભાઈ બધી વેબસાઇટ છે, પણ તું અંદર નથી તો તારી બધી વેબસાઇટ ને તારું બધું નેટવર્ક નમો દબાય છે, એ ખબર તને? જાણનારો એની જાણપણું ઓછું થતું જાય, એનું મહાત્મ્ય ઓછું થતું જાય, અને જે જણાય છે જેના સામર્થ્યથી એના અહોભાવની અંદર આ જીવ આવી અને પોતાના જાણનારને ગૌણ કરતો જાય, આને કેવી બુદ્ધિમત્તા કેવી. કૃપાળુ દેવ તો કરુણાવંત છે, એટલે એણે તો શબ્દ પ્રયોગમાં બહુ આપણને કાંઈ બહુ જાજુ એનો ઠપકો પણ મીઠો હોય એમ જ કે,
જાણનાર તે માન નહીં કહીએ કે હું જ્ઞાન.
શું તને કેવું હવે બોલ, આ તારું જ્ઞાન કેવું? તું આ જગતની બધી જ આશ્ચર્યકારક ઘટનાઓ મારી સામે મૂકે છે ત્યારે જ્ઞાની કે છે કે એનો જાણનાર કોણ? એ આશ્ચર્યકારક ઘટનાનો કેને મળદા અમે બોલને બધું? તો એ જાણનાર છે. આ જગતના બાહ્ય સંબંધી આશ્ચર્ય ભૂલ અને પોતાનું આશ્ચર્ય જો ભાનમાં આવે કે આખા આ પોતાની ઘણીવાર એક જગ્યાએ લખ્યું છે કે સર્વજ્ઞ શબ્દ સમજાવવો બહુ ગુઢ છે. અમારા પરમાત્માની એના સ્વરૂપની એના સર્વજ્ઞપણાની વાત સી કરવી, લોકાલોકના સર્વ પદાર્થોના ત્રણ કાળની સર્વ પર્યાયો યુગપત જેના જ્ઞાનમાં ભાષ્યમાન છે, આ કેવી રીતે કલ્પના કરવી? સમજાય નહીં એટલે પછી શબ્દોના રવાડે ચડી જાય, પકડાતું નથી. સર્વજ્ઞતા પકડાતી નથી. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. આ સ્વદ્રવ્ય ને પરદ્રવ્યમાં આ જીવ સિવાયના બધા દ્રવ્યનું એક લક્ષણ કયું કે જેનાથી આ જીવ છૂટી જાય? જીવ દ્રવ્ય એ સચેત દ્રવ્ય છે અને બાકીના બધા દ્રવ્યો જગતની અંદર લોકની અંદર અચેતન છે, અને આ ચેતન ક્યારેય અચેતન ન થાય અને અચેતન ક્યારેય ચેતન ન થાય. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એક પણો પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ. જ્ઞાનીઓએ એવી ચાવી આપી છે કે આ લોકની અંદર આવા દ્રવ્યો ઠાસોઠાસ ભર્યા, એમાં પ્રભુ અમારે શું કરવું? આ જુદા ક્યાંથી પાડવા? પત્રાંક 64માં મનસુખરામ સૂરિરામ ત્રિપાઠીને કહ્યું છે કે એવું લક્ષણ ગોતવું જોઈએ કે જે એકમાં છે અને બીજા કોઈમાં ક્યારેય છે નહીં, સંભવે પણ નહીં, એવું દ્રવ્ય શોધો. તો જીવ દ્રવ્યને આખા જગતના દ્રવ્યથી છૂટું પાડવું હોય તો જાણે તે જીવ અને જે જાણતો નથી તે અજીવ. જગતનો બીજું કોઈ દ્રવ્ય ક્યારેય જાણી શકે નહીં. પછી શંકા છે, કમ્પ્યુટર જાણી શકે એમ? ન જાણી શકે. જેટલું એને ફીડિંગ કર્યું હોય એટલું જ જાણી શકે. માટે તો સોફ્ટવેર લેવો પડે છે. કોમ્પ્યુટર ભલે લાખ રૂપિયાનું હોય, સોફ્ટવેર લેમાં લે, કોમ્પ્યુટર તો કહી દેશે બધું સરસમાં સરસ છે, એનું કોન્ફિગરેશન ફાઇન છે, લેટેસ્ટ છે, ફોર્થ જનરેશન છે. અરે જે જનરેશન લેવું એ લે, વિધાઉટ ફીડિંગ ધ સોફ્ટવેર ઇટ વિલ નોટ રિપ્લાય એનીથિંગ. અને સોફ્ટવેર કોક જાણનારે પોતાની જાણકારી કોમ્પ્યુટર જે ભાષામાં સંગ્રહી શકે અને રિપ્રોડ્યુસ કરી શકે એ ભાષામાં આપી છે. તો એ આપનાર ચેતન કે જડ? ચેતન. કૃપાળુ દેવે મનસુખરામ સૂરિરામ ત્રિપાઠીને આ રહસ્ય સમજાવ્યું વિતરાગ માર્ગનું, કે એક લક્ષણ ગોતો અને કહ્યું ઉપયોગ નામનું લક્ષણ છે જે જીવમાં છે અને બાકીના કોઈ પણ દ્રવ્યની અંદર, જગતના કોઈ પણ પૂતગલની અંદર, જગતના કોઈ પણ બીજા દ્રવ્યમાં આ લક્ષણ ઉપયોગ નામનું લક્ષણ છે. 64મો આંક છે પત્રાંક. પ્રખર વેદાંતીને આ ભેદ જ્ઞાનનો આ કિમિયો બતાવી કે લે હવે આખા જગતથી છૂટું પડી શકાય કે નહીં? આપણે આખા જગતથી છૂટા પડવાનો માર્ગ ભેદ જ્ઞાનનો મહામંત્ર.
જાણે તે જીવ, જે જાણી શકે નહીં, કોઈ પણ અવસ્થામાં જાણી ન શકે તે અજીવ.
જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય.
આ જડથી ચેતન થાય અને ચેતનથી જડ થાય, આ જગતની અંદર કોઈને એવો અનુભવ ક્યારેય ન થાય. એટલું જ નહીં પણ કદી ન થાય. કદી શબ્દ સમજાય છે? કૃપાળુ દેવનું ભાષા સામર્થ્ય આપણે સમજવું છે. ક્યારે? કદી ન થાય. આવતો અનંતો કાળ ભલે રહ્યો ને ગમે તેટલા જ્ઞાનીઓ થાય ને વૈજ્ઞાનિકો થાય, આવો અનુભવ કોઈને થવાની કોઈ સંભાવના. આ ત્રિકાળનું જ્ઞાન કહેવાય. આ સૈદ્ધાંતિક જ્ઞાન કહેવાય કે જડમાંથી ચેતન થાય ને ચેતનમાંથી જડ થાય. નોટ પોસિબલ, નોટ નાવ બટ નેવર, કદી ન થાય. એક એક વાક્યમાં આ પુરુષે આખો વિતરાગના વિજ્ઞાનને આત્મસિદ્ધિમાં ઠાલવી દીધું છે. ગાથાએ ગાથાએ, લીટીએ લીટીએ, શબ્દે શબ્દની અંદર મૂક્યું છે. માત્ર વાંચતી વખતે આપણી આંખો ખુલી હોય અને દિમાગ ખુલ્લું હોય, ભાવધારા સાથે જો આપણે ચાલીએ તો કૃપાળુ દેવની આત્મસિદ્ધિની અંદર માર્ગ સ્પષ્ટ થતો 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 ચાલ્યો જ જાય. જીવ એમને એમ ક્યાંય રોકાયા વિના એ જે ચાલી રહ્યો છે એ શિષ્ય કે છે,
અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.
પ્રભુ મને તો આ જગતની અંદર આખા વિશ્વમાં આત્માથી બધું હીન દેખાણું, આત્માથી બધું જ હીન દેખાયું. સરવાળો આવી ગયો આખા વિશ્વના જ્ઞાનનો, મને આવી ગયું નોલેજ. આ આત્માથી બધું હીન છે. અને એ તમે અમને બતાવ્યો. કેવો બતાવ્યો? તો પર સમયને સ્વ સમયની જેમ દિવ્યત્વને જુદો પાડીને
સત્યસ્થાન કે સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકે તરે વાર વાત એ ઉપકાર અમાર.
જો એમને એમ નથી બતાવ્યો, ભેદ જ્ઞાનથી બતાવ્યો છે, સટ સ્થાનક સમજાવીને બતાવ્યો છે. આત્માનું કર્તાપણું, આત્માનું ભોક્તાપણું, વિભાવ ભાવ વર્તે છે ત્યાં સુધી કર્મનો કર્તા ભોક્તા છે. અને જ્યારે વૃત્તિની જ ભાવમાં જાય છે ત્યારે એનું કર્મનું કર્તાપણું ને ભોક્તાપણું મટે છે, એનો દેહાધ્યાસ છૂટે છે ત્યારે એ મુક્તિને પામે છે. એમને એમ નથી સમજાવ્યું, આત્માના ગુણોની જ વાત કરીને આત્માને નથી સમજાવ્યો. એ ઉપકાર માપ, આ તમારો ઉપકાર માપ છે, કેમ કે આ સમજાવેલું હવે ક્યારેય ક્યાંય જાય નહીં. જે સમજાવ્યું છે ને એની ખૂબી સમજાય છે આપણને કે સટસ્થાનક સમજાવીને અનંત જ્ઞાની પુરુષોએ જે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એમણે સમ્યક દર્શનના નિવાસસ્થાનના જે છ પદ કહ્યા છે એ છ છ પદ સમજાવીને તમે અમને સમજાવ્યું કે બધું કરીને મારામાં વિશ્વાસ રાખ આત્મા જ છે. ના, એમ નહીં. આ આત્મા કરતા છે કેવી રીતે છે, આ ભોગતા છે કેવી રીતે છે, આ કરતાપણું ભોગતાપણું ટળે છે કેવી રીતે ટળી શકે છે, એનો ઉપાય છે. અને આવો અવિરોધ ઉપાય કોઈ ખરો? તો કે એ છે, અચૂક ઉપાય બતાવે છે. આ તો ખૂબી છે સદગુરુની. આ પરમ ગુરુ છે આપણી પાસે. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય. સંમતિ તર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે જેટલા વચન માર્ગ છે તેટલા નૈવાદ છે, અને જેટલા નૈવાદ છે તેટલા જ પર સમય છે. આચાર્ય સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજ, સમસ્ત આગમને જેણે સંસ્કૃત ભાષાની અંદર પરિવર્તિત કર્યા, આટલું જબરજસ્ત સામર્થ્ય જેમનું ભાષા ઉપરનું હતું એ સમયની અંદર, એમણે એ પણ બધા સિદ્ધાંત શાસ્ત્રીઓ, અને એ સમયે ભારત વર્ષમાં આ નૈવાદની બોલબાલા હતી. તર્કથી જ ચાલે, વિતંડાવાદથી જ ધર્મને સિદ્ધ કરવાનું અને ધર્મની શ્રેષ્ઠતાને સફળતા શેમાં
તો વાદ વિવાદમાં જીતે એમાં. એક કાળની અંદર આ સિદ્ધસેન દિવાકર સુરીજીએ કહ્યું કે જેટલા વચન માર્ગ છે તેટલા નૈવાદ છે, અને જેટલા નૈવાદ છે તેટલા જ પર સમય છે. આ સમજાય છે? જેટલા નૈવાદ છે તેટલા જ પર સમય છે. જ્યાં જ્યાં નય છે ત્યાં એ જીવ કેમાં સ્થિત છે? પર સમય. કારણ કે ભાષારૂપી પૂજગલ વર્ગણાના પ્રદેશમાં એ સ્થિત થયેલો છે, તર્કમાં સ્થિત છે, એ પ્રકારના કોઈ પણ પ્રકારના વિતંડાવાદમાં સ્થિત છે, અગ્રમાં સ્થિત છે, વિકલ્પમાં સ્થિત છે, પણ એ પરમાં સ્થિત છે, એ પર સમય છે. જેટલા વચન માર્ગ છે તેટલા નૈવાદ છે, અને જેટલા નૈવાદ છે તેટલા જ પર સમય છે. આ નૈવાદ એ પર સમયનું સ્વરૂપ. અક્ષય ભગત કવિએ કહ્યું, કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ ને તું છો નાથ, એમ કહ્યું અકે ઝટકે હાથ. કૃપાળુ દેવે આ પહેલી વાત આ બધી દ્રવ્યાનુયોગની મહાન આચાર્ય ભગવંતોની વાત મૂકી, પછી સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજીની વાત મૂકી, અને અખા ભગતની વાત મૂકી. એ આ પુરુષની વિશેષતા છે. આ શ્રુતનો પારગ્રામી છે ને, એ કોઈ પણ પ્રકારના સંપ્રદાયના આગ્રહથી સત ક્યાંય બંધાયેલું હોતું નથી. અને આ પુરુષની દ્રષ્ટિમાં કેવળ આ વચનામૃતમાં જ નિરાત કોળી, અખા ભગત, નરસિંહ, મીરા આ બધાના ઉલ્લેખ આવતા હોય, અને એમને એનું દાસાનું દાસપણું અમને પ્રિય છે, આવું જો કેનાર હોય તો આ પુરુષ આ કાળની અંદર આ કોટીનો પુરુષ છે. કેવી એની દ્રષ્ટિની નિર્મળતા, કેવળ આત્મદ્રષ્ટિ સિવાય કાંઈ નથી. અખા ભગતની કવિતા મૂકીને કહે છે કે કરતા મટે તો છૂટે કર્મ. આ કર્મથી ક્યારે છૂટી શકાય? તો કે તું કરતા પણ મટી જાય તારું. એટલે કર્મનું કરતા પણ, સ્વભાવનું કરતા પણ તો પ્રગટ કરવું પડે, પણ કર્મનું કરતા પણ તારું મટી જાય તો તું છૂટી જાય. આ ભજનનો મર્મ છે. આ મર્મ કીધો કૃપાળુ દેવી આત્મસિદ્ધિમાં કીધું. છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. જો ધર્મના મર્મની વાત અહીંયા કહી, કર્મનું કરતા પણ છૂટે. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. જો તું જીવ છે, હજી પ્રાણથી જોડાયેલો છે, આ જીવ પ્રાણથી સંયુક્ત છે, એ જીવ અવસ્થા છે, જીવત્વ જેને કહીએ, જીવત્વ સાથે જોડાયેલો એનું જીવિતવ્ય. તો એ તો જીવ તો કરતા હરી, એ હરી કહેતા કર્મ, પ્રારબ્ધ ઉદય કર્મ આવે. અને જો તું શિવ, એનાથી પાર થઈ જા, તારા સ્વરૂપમાં સ્થિત થા, તો વસ્તુ ખરી. જેમ છે એમ છે. તું છો જીવ ને તું છો નાથ, તું જીવ ને તું જ નાથ, એટલે શિવ તું જ છો, એમાં ક્યાં બીજો ગોતવા જવો પડે છે. આત્મા છે એ જ પરમાત્મા છે, એમ કંઈ અખે ઝટક્યા હાથ. એ કે અમે તો હાથ ખંખેરી નાખ્યા, આ જ્ઞાનીઓએ આવી વાત કરી છે, અમારે હવે શું કહેવાનું છે, એમ અખે ઝટક્યા હાથ. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.